જાઓ એની પાસે, લખને વળી ધકેલી મોકલી પ્રભુ રાઘવની પાસે. શરપંખાએ આવીને કહ્યું, તમારે જ મારી સાથે પરણવાનું છે. એમણે સાફ સાફ કહી દીધું, છે તો સેવક છે, તમે સ્વામી છો, કૌશલ્યાધીશ છો, મારી સાથે પરણો. પ્રભુ રાઘવે કહ્યું છે, તું એની વાતને સમજી ન શકી, એને બહુ ઈચ્છા છે તને પરણવાની, પણ એ શર્મિંદો બહુ છે, શરમાય છે તારી સાથે ખુલ્લી ખુલ્લી વાત કરતા. એટલે સાફ સાફ કહી નથી શક્યા, તું થોડીક જો ભી મારીશ ને તો ના નહીં પાડે, જા એની પાસે જા. તું વળી શરપંખાને ધકેલ લખનની પાસે. લખનની પાસે આવીને કહ્યું, તમારા ભાઈ કહે છે કે તમે શર્મિંદા છો એટલે બોલતા નથી, બાકી મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખો છો. લખને કહ્યું છે, તારી અંદર બહુ બુદ્ધિ નથી લાગતી, મેં તને પહેલા બહુ સ્પષ્ટ વાત બતાવી, હું સેવક છું, એ સ્વામી છે. સેવક ગમે તેટલો મહાન બને તોય પણ સ્વામી તુલ્ય ન થાય, હાથી ગમે તેટલો સમર્થ હોય તોય પણ એ કઈ કેસરી સિંહ થોડો થાય, તેતર ગમે તેટલું ઊંચું થાય નીચું થાય પણ એ કઈ બાજ થોડું બને. એમ મારી ગમે તેટલી મહાનતા તું કહે અથવા તો એ પ્રભુ રાઘવ કહેતા હોય, પણ હું સેવક છું, આખી તું મને પરણે શું લઈશ, આખી જિંદગી એનું વૈતરું કરવું પડશે, એના કરતા માની જા એ જ યોગ્ય છે. અને સાંભળ, એ તો પોતે રાજવી પુરુષ છે, પરણિત હોવા છતાં કઈ એવું નક્કી નથી, એક જ વાર પરણાય, બીજી વાર પરણાય, જા જા વિનંતી કરી માની જા, રાજા છે થોડીક વિનંતી કરવી પડે. વળી ધકેલી અનશુરપંખાઈ પ્રભુ રાઘવની પાસે, રામની પાસે આવીને કહે છે, તમારા નાના ભાઈએ કહ્યું છે તમારી સાથે જ લગ્ન કરવાના, તમારે એને મને મોકલી છે. અને સાંભળો, એને કહ્યું છે રામની સાથે લગ્ન કરીશ ને તો રાજરાણી બનીશ, મારે હવે બીજી પાછી ક્યાંય જવું નથી, માટે ફાઈનલ તમે કરો, મારી સાથે લગ્ન નક્કી કરો. પ્રભુ રાઘવે કહ્યું છે, પણ સાંભળ, હજુ તો વર્ષો સુધી અમારે જંગલમાં ભમવાનું છે, એની સાથે તું લગ્ન કર ને તો બેન પાછો અયોધ્યા જવા થાય, મને તો પિતાએ અયોધ્યાથી અહીંયા વનમાં મોકલ્યો છે, 14 વર્ષ અયોધ્યા જવાય એમ નથી, દર ભટકવાનો વારો આવશે, અને એ તો સાથે આવ્યો છે એટલું જ, બાકી એને વનવાસ નથી, એની સાથે પરણે જાન તો પાછો અયોધ્યા જવાય અને તાકડ દિના મોજ મજા. અન પ્રભુ રાઘવે જયારે કહ્યું, આમથી આમ ધકેલી, નામથી આમ ધકેલી, શુરપંખા ક્રોધાયમાન બની, ક્રોધિત બનેલી શુરપંખા મૂળ રૂપમાં આવી છે, રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું છે, ભયંકર પહાડ જેવું શરીર છે, કાળો ડિબાંગ ચહેરો, લાલ ધૂમ આંખો, મોઢાના પોલાણ ની અંદર દાંતોના પોલાણમાં માઉસ ખાધો એના લોચા ભરેલા છે, દારૂ પાન કર્યું છે જેને કારણે મોઢામાંથી બધું ઘૂસતું રહે છે. આવી ભયંકર શુરપંખા રામ અને લખન ને ખાવા માટે જયારે થાય છે, પ્રભુ રાઘવે લખનને ઈશારો કર્યો, લખનજી આગળ વધ્યા છે. અને કૈલાશ પતિ કહી, ભવાની જોત જોતા ની અંદર તો લખને શુરપંખાના નાક અને કાન બંને કાપી લીધા, અન નાક કાન કપાતાની સાથે ત્રાડું નાખતી ચિશિયારીઓ નાખતી દોડતી દોડતી શુરપંખા ત્યાંથી શેરજી ખરદૂષણની પાસે પહોંચી, અને ખરદૂષણની પાસે જઈ ખરદૂષણને વિનંતી કરવા લાગી, ત્યાં જઈને રડવા લાગી અને કહેવા લાગી, હે ખરદૂષણ, તારે જેવો સમર્થ મારો ભાઈ થતો હોય, બે માસ્યા થતા મારી આદિશા,
ખરે દૂષણ પહી ગય બિલઈ પાતા, દૂષણ પહી ગય બિલઈ પાતા,
હવે જંગ જાઉં,
દૂષણ પહી ગય બિલઈ પાતા, ધીગ ધીગ તવ પૌષ બલઈ ભ્રાતા,
ધીગ ધીગ તવ પૌષ બલઈ ભ્રાતા,
ધીગ ધીગ તવ પૌષ બલઈ ભ્રાતા.
ધિકાર છે, તારી તાકાત ની ધિકાર છે. મારી સામે તો જો, વનમાં આવેલ રામ લક્ષ્મણ મેં મારી શું હાલત કરી છે. મારા નાક કાન કાપી લીધા. હું તો તારા માટે ગઈ હતી તે માંગણી કરવા. એની પાસે એક સ્વરૂપવાન નારી છે. મેં માંગણી કરી મારા ભાઈ ખરદુષણની સાથે ને પરણાવો. પાપી કેટલું ખોટું બોલે, કોઈ હદ નથી હોતી. મેં માંગણી કરી હતી આમ, તમારી પાસે સ્વરૂપવાન નારી છે, એ મારા બંધુ ખરદુષણની સાથે પરણાવો. અને ત્યાં તો મારી આ હાલત કરી નાક કાન કાપી લીધા. અંતુ ઉભો ઉભો જોઈ રહ્યો છે. શું આ વેરનું અટકતાર નથી વાળું? આંશુર પંખાના શબ્દ સાંભળતા ખરદુષણ ક્રોધાયમાન બન્યો છે, આંખ લાલ બની છે. ક્રોધિત બનેલો ખરદુષણ 14,000 નું વિશાળ સૈન્ય લઈ પ્રભુ રાઘવને મારવા માટે, લખનને મારવા માટે પોતાના ભાઈની સાથે ત્યાં હાજર થયો. ખરદુષણને સમજાવવા કેટલાય પ્રયાસ પણ કર્યો. ખરદુષણ તમે માનો, એ કઈ સામાન્ય નહીં હોય. અને સામાન્ય જો હોય તો બે જણા એક નારીને સાથે લઈને વનમાં ફરતા ન હોય. હશે શૂરવીર, માટે સાવધાન વાવ બનવું પડશે. ખરદુષણો સાથે રહેલા સૈનિકોને કહેવા લાગ્યો, ચિંતા ન કરો, એક જ બાણથી રામ લખન બંનેની ઘાત કરીશ અને એની પત્નીને મારી પત્ની બનાવીશ. બોલ તો ખરદુષણ ભગવાન રાઘવની સામે જયારે આવ્યો છે, અંતરાળો નાખતો સૈન્ય જયારે આવતા પ્રભુ રાઘવે જોયું છે. લખનને કહ્યું છે, લખન તમે એક કામ કરો, જાનકીજીને લઈને તમે ગુફામાં જતા રહો, એનું સંરક્ષણ કરો. ખરદુષણ આદિ કસુરો માટે હું એકલો કાફી છું, એકલો ખરદુષણને પતાવી દઈશ. 14,000 નું સૈન્ય તો ત્રણ ખલાની માફક ચૂથી નાખી, ચિંતા ન કરો. બાદ જેમ તેતરને પીખી નાખે પીખી નાખી, કેસરી સિંહ જેમ હાથીને ચૂથી નાખે, એમ ખરદુષણની સાથે 14,000 ના સૈન્ય ચૂથી નાખી. ચિંતા છોડો, તમે એમાં જાનકીનું સંરક્ષણ કરો. પ્રભુની આજ્ઞા થતા લખનજી માં જાનકીજીને લઈને ગુફામાં ગયા છે. ખરદુષણને આવેલો જોતાની સાથે પ્રભુએ માથામાંથી બાણ કાઢ્યું. ધનુષ પર ધંકાર કરવા જ્યાં જાય ત્યાં તો 14,000 નું સૈન્ય પ્રભુને ઘેરી વળ્યું છે. ભગવાન રાઘવને કહ્યું છે, હજુ તમને જીવતા છોડી દઈએ, અમારા માલિક ખરદુષણે કેવડાયું છે. તમે સંતાઈ નાખેલી નારી એને અમને આપી દો અને તમે બંને ભાઈ પાછા ઘેરે જાઓ. અને આટલા શબ્દ સાંભળતા કૈલાસપતિ કે ભવાની, પ્રભુ રાઘવના લોચન પણ લાલ થયા છે. પ્રભુ રાઘવે મંદાચ કર્યું છે.
હે કોઈ ભાઈ લઈવાંત દેખી નહીં ડર, જ્યપે માનો જય ધનુ જય કો લઈ ઘાવ લઈ કઈ જા, જ્યપે માનો જય ધનુ જય કો લઈ ઘાવ લઈ કઈ ભો નિપાલ કઈ ખલ સાલ
લઈ કઈ ખલ સા લઈ કઈ બાય લઈ કઈ
શું મોઢું લઈને મારી સામે આવ્યા? જાઓ તમારા માલિકને કહી દો, અમે દુશ્મનોથી ડરીએ એમાંના નથી. અરે બલવાન તો દેખી નહીં ડરે, અમે અસલી ક્ષત્રિય છીએ, અયોધ્યાના ધણી દશરથ મહારાજાના દીકરાઓ છીએ. અરે તમે તો શું, એક બાર કાલ હું સન લડી, અમે કાળની સામે પણ લડનારા. અને સાંભળો, તમારા માલિકને કહી દો અમે જંગલની અંદર તમારી જેવા શિકારોને શોધવા માટે નીકળ્યા છીએ. તમારી આ દુષ્ટ પશુઓને મારી આ ધરતીને નિશાચાર રહિત કરવા માટે હું અહીંયા આવ્યો છું. અને તેમ છતાં એટલું કહી રાખું છું, અમે દુશ્મનની પીઠ ઉપર પ્રહાર કરનાર નથી. હું રાક્ષસ કુળનો નાશ કરવા આવ્યો હોવા છતાંય પણ જો તમે હાર સ્વીકારવા તૈયાર હોવ તો તમારી પીઠ ઉપર પ્રહાર નહીં કરો, જ્યાં હું વચન આપું છું. દુશ્મનને પણ અમે સંગ્રામની અંદર એકવાર ઝૂક્યા પછી માફી આપીએ છીએ. આ સમાચાર દૂતોએ જઈ ખરદૂષણને આપ્યા છે. આ સમાચાર મળતાની સાથે ખરદૂષણ પણ ક્રોધાયમાન બન્યો છે. ખરદૂષણ 14,000 સૈનિકોને સાથે લઈ પ્રભુ રાઘવની સામે જ્યારે તૂટી પડ્યો છે, પ્રભુ રાઘવના લોચન લાલ બન્યા છે. માથા મરેલા બાણો પણ જ્યાં ઊંચા નીચા થવા લાગ્યા છે. પ્રભુ જલ્દી કરો, જલ્દી કરો. આને પ્રભુ રાઘવે માથામાંથી બાણ કાઢ્યું છે, ધનુષ પર ટેક્યું છે, ધનુષની દોરી કાન સુધી ખેંચી અને સનાટ સનાટી બોલાવતા જયારે બાણ છોડવા લાગ્યા છે, એકમાંથી અનેક બાણો થવા લાગ્યા. હજારોની સંખ્યામાં બાણો નિર્માણ થાય છે. એક એક બાણથી પ્રભુ હજારો રાક્ષસોને ધરતી પર ઢાળવા લાગ્યા છે. અંજોત જોતાની અંદર તો પ્રભુ રાઘવે ખરદૂષણ ત્રિશિરા સહિત 14,000 અસુરોને ધરતી પર ઢાળી દીધા. એક પણ બી 14,000 માંથી બચવા પહેવા ન દીધું. તમામ અસુરો જયારે ધરાશય થયા છે, મોતને શરણ થયા છે, એ વખતે લખન ગુફામાંથી બહાર આવ્યા છે. માં જાનકીજીને લઈ પ્રભુને અર્પણ કર્યા છે. આ બાજુ શુરપંખા દોરુ વેવ યુદ્ધને જોતી હતી. એણે જોયું ખરદૂષણ ત્રિશરા કે 14,000 માંથી એક પણ માયનો લાલ બચવા પામ્યો નથી. અન ભાગી ભાગતી શુરપંખા સીધી લંકા ગઈ છે. લંકા ની અંદર ગયેલી શુરપંખાએ રાવણના કાનમાં બેર્યા છે. રાવણને કહ્યું છે, રાવણ તારા જેવો સમર્થ મારો ભાઈ છે, દશેશ્વરી ત્રિલોકી તારાથી દણદણ ધૂણે છે, મારી સામે જો. મારી આ હાલત વન્ય અંદર બે રાજકુમાર આવ્યા છે, એને કરી છે. તને કહું, તારા હિતને માટે એની પાસે ગઈ હતી. ખોટી તો તમે જુઓ, એની સાથે કન્યા બહુ સ્વરૂપવાન છે. મારા મનમાં એમ થયું તારી સાથે લગ્ન કરાવી દઉં, એટલા માટે હું ત્યાં ગઈ હતી. પરંતુ એણે મારા નાક કાન કાપ્યા છે. બોલતા શુરપંખા જયારે રડવા માંડી, રાવણને સ્વયંને ક્રોધ ચડ્યો છે. મારી બેનની આ હાલત કરી, અરે મારી હાલતની ક્યાં વાત તું કરે છે? હું પ્રથમ તો તારી પાસે નહીં ખરદૂષણ પાસે ગઈ હતી, પણ ત્રિશરા ખરદૂષણ 14,000 યોદ્ધાઓને ઘડીના છઠ્ઠા ભાગમાં એકલા હાથે આરામે ધરાશયી કર્યા છે, એથી કરીને તારી પાસે આવી છું. અને ખરદૂષણ આદિકને માર્યા છે શબ્દ સાંભળતા રાવણ વિચારમાં ઊંડો ઉતરી ગયો છે. આખી રાત રાવણને નિદ્રા નથી આવી. રાવણે મનોમય વિચાર કર્યો,
સુર નર અસુર ના ગઈ થઈ ગઈ મામી,
સુર નર અસુર ના ગઈ ખગ મામી,
સુર નર અસુર ના ગઈ થઈ ગઈ મામી,
સુર નર અસુર ના ગઈ ખગ મામી,
મોરે અનુચર કા
મોરે આ
ખરદુષણની સાથે ત્રિશરાની સાથે 14,000 યોદ્ધાઓને રામે ઢાળી દીધા એકલા હાથે, અને આટલા સમાચાર સાંભળતા સુર નર અસુર નાગ ખગ માહી મોરે અનુચર કહ કો નાહી. રાવણ ઊંડો વિચારમાં ઉતર્યો છે, વિચાર કરવા લાગ્યો કે મારી સામે યુદ્ધ કરી શકે એવો તો ભૂમંડળ ઉપર કોઈ નથી, પણ મારા સેવકોની સાથે મારા દૂતોની સાથે પણ યુદ્ધ કરી શકે એવો ત્રિલોકીમાં કોઈ શક્તિમાન નથી. તો ખરદૂષણ તો મારી સમકક્ષ શક્તિ વાળો હતો, એને મારનાર સામાન્ય કોઈ ન હોય. ખરદૂષણ મોહી સમ બલવંતા તિન્હી કો મારી બિનુ ભગવંતા, એને મારનાર જરૂર પરબ્રહ્મ હોવા જોઈએ. માટે મારું હૃદય એમ કહે છે ભૂમંડળ ઉપર ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. રાવણ વિચારે છે ભૂમંડળ ઉપર ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે.
સુરરંજન ભંજન મહિ ભારા,
સુરરંજન ભંજન મહિ ભારા,
જા ભઈ ગઈ
જોરદાર વેર બાંધું તો મે જાય બેરું હઠી કરું, એવું વેર બાંધું વેર માંથી અટકાવવા માટે કોઈ પણ આવે તો વેર ને રોકું નહીં. આમ વેર બાંધવાથી બે ફાયદા થશે, જો ભગવાન હશે તો પ્રભુ સર પ્રાણ તજે ભવ તરવું, એના હાથે દેહને છોડી ભવ સાગર ને તરી જઈશ, અને જો ભગવાન નહીં હોય તો જાનકીજીનું અપહરણ કરી મારી પત્ની બનાવીશ, અને ભગવાન જો ભૂમંડળ ઉપર હશે તો ઉદ્ધાર થશે. અને મારું હૃદય એમ કહે છે ભગવાન જ હોવા જોઈએ, ન તો ખરદૂષણ કોઈને હાથે ન મરાય, ત્રિશરા કોઈને હાથે ન મરાય, અને મારે વેર એટલા માટે બાંધવું જોઈએ કારણ કે પરમાત્માના સંબંધ વિના મુક્તિ સંભવિત નથી, અને હું અસુર છું, મારથી એ વાત પણ શક્ય નથી કે હાથમાં માળા લઈને ભજન કરી શકું. બહુ સરસ રાવણ વિચારી રહ્યો છે.
જાનો નહીં તામસ દેહા,
ઓહી ભજન નહીં તામસ દેહા,
મૈ નઈ કર્મૈ વચન મંત્ર દ્રઢયે હા,
મૈ નઈ કર્મૈ વચન મંત્ર દ્રઢયે હા.
એવા ચોક્કસ છે, નક્કી છે. આ દેહ કરીને ભજન કરી શકો તેમ નથી, કારણ કે રાક્ષસ કુળમાં જન્મો છો. તો પછી મુક્તિ કેમ થાય? એની સાથે એવું વેર બાંધો, એવું વેર બાંધો, એક ક્ષણ મને ભૂલાય નહીં, એવું વેર બાંધો. બસ આઠું જામ મને એની સ્મૃતિ રહી, જાગતો હોઉં તો પણ એ યાદ આવે, સ્વપ્ન આવે તો પણ એ બસ રામનું જ આવે. અને મારો જ્યારે આ દેહ છૂટે, મારું મોત જ્યારે આંબી જાય, અંતિમ ક્ષણ મારી જ્યારે અવંતરે મારી આંખોની સામે હોય, બસ એવું વેર બાંધો. એને જોતા જોતા દેહને છોડી મારા આત્માનું શ્રેય કરું. કેટલો અદભુત વિચાર રાવણે કર્યો. પણ આપણે રાવણના વિચારમાં ન ભળવું, પાછું આપણે વિભીક્ષણના વિચારમાં ભળવું, ભક્ત બનીને પ્રભુનું ભજન કરવું, દુશ્મન બનીને નહીં. આલોક અને પરલોક બંને દિવ્ય બની જશે. કૈલાસપતિ કે ભવાની આવો વિચાર કરી રાવણ તુરંત રથમાં બેસી અને મારી જ પાસે જવા માટે ઉપડ્યો છે. આ બાજુ પ્રભુ રાઘવ હવે પોતાની માનસિક લીલાનો પ્રારંભ કરવાની ઈચ્છા રાખતા હોવાથી લખનને ફળ ફૂલ લેવા માટે મોકલ્યા છે. જાનકીજીને પોતાની પાસે બોલાવીને કહ્યું છે, દેવી હવે મારે માનસિક ચરિત્રો કરવા છે, માટે તમે એક કામ કરો, આપ અગ્નિમાં પ્રવેશ કરો, આપણો પડછાયો જ બહાર રહેશે. પ્રભુની આજ્ઞા થતા માં જાનકીજી અગ્નિમાં પ્રવેશ કર્યો છે. પડછાયા સ્વરૂપી માં જાનકી બહાર રહ્યા છે, પણ કોઈને ખબર નથી. પ્રભુ રાઘવ એક જ જાણે છે, સ્વયં લખનને પણ ખબર નથી, રાવણને પણ ખબર નથી. લખનજી જયારે પાછા આવ્યા છે ત્યારે વાતને કશી જાણી પણ નથી. અને કૈલાસપતિ કે ભવાની બીજી બાજુ રાવણ સીધો મારીચની પાસે ગયો છે. મારીચે આવકાર આપ્યો, પધારો રાવણ, પધારો, કેમ આવવું થયું? તમારે જેવું કામ પડ્યું છે. મારા જેવું કામ? બોલો શું કામ છે? તારે એક કામ કરવાનું છે, મૃગલાનું રૂપ ધારણ કરી સોનેરી મૃગ બની રામ અને લખન નામના બે રાજકુમારો વનમાં રહે છે, એની સાથે એક સ્વરૂપવાન નારી છે જેનું નામ સીતા છે, એને મારે મારી પત્ની બનાવ્યું છે, માટે ત્યાં તારે જવાનું છે અને રામને લલચાવી તારે દૂર લઈ જવાના છે, પાછળ તેનું અપહરણ કરીશ. આટલા શબ્દો સાંભળતા મારી છે રાવણને સમજાવવા માટે કોશિશ કરી છે. હે રાવણ, તું મારું માન, આવી તારી કુબુદ્ધિ નહીં હાકીશ, રામને તું સામાન્ય નહીં માનીશ, નહીં જ અનુભવ કે સાથ કહેતા હું, મને પોતાને અનુભવ છે.
મુનિ મય ખૈરા ખન ગયો કુમારા, જો જન આયો છન માહી, શાત જો જન આયો છન માહી, શાત જો જન આયો છન માહી, શાત જો જન આયો છન માહી, ચીન હસન બયરો
રાવણના મોઢામાં તે શબ્દો નીકળ્યા, મારી છે, હું તારી પાસે ઉપદેશ લેવા નથી આવ્યો, હું કોઈ એમ કરવાનું છે કે મારા હાથે મરવાનું છે, નિર્ણય જલ્દી આપ, મરવું છે કે હું કેમ કરવું છે. મારી જે મનમાં વિચાર કર્યો, પાપીને હાથે મરવા કરતા પ્રભુ રાઘવને હાથે મરી જીવનને મંગળમય બનાવો. મારા પ્રભુના હું દર્શન કરીશ, જીવન ધન્ય બનશે એમ નિર્ધાર કરી મારીચે કહ્યું છે, રાવણ તારી વાત મને માન્ય છે. અને મારીચ સુવર્ણના મૃગનું રૂપ ધારણ કરી પ્રભુ રામ લખન અને જાનકી જ્યાં બેઠા છે બસ એની નજીકમાંથી પ્રસાર થઈ નીકળ્યો છે. માં જાનકીજીએ એ મૃગને જોયું છે અને જોતાની સાથે પ્રભુ રાઘવને કહ્યું છે, અરે દેવ રાઘવ દેખીએ કિતના અચ્છા એ મૃગ હૈ, મુજે ચાહીએ વો. પ્રભુ રાઘવે સમજાવવા પ્રયાસ કર્યો છે, દેવી અહીંયા તો કેટલાય રાક્ષસો વિધવિધ રૂપ ધારણ કરીને આવતા હોય. માલિક મારી ઈચ્છા છે, પછી જેવી આપની ઈચ્છા. મા જાનકીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રભુ રાઘવ મારીચની પાછળ પડ્યા છે. લખનને કહ્યું છે, લખન તું જાનકીજીનું ધ્યાન રાખજે, ખ્યાલ રાખજે, હમણાં આવું છું. બોલતા મારીચની પાછળ પ્રભુ દોડ્યા છે, પણ મૃગ રૂપે મારીચ પ્રભુને નચાવતો નચાવતો બહુ દૂર સુધી લઈ ગયો છે. થોડી વાર નિકટમાં દેખાય, થોડી વાર દૂર દેખાય, થોડી વાર નજીક દેખાય, થોડી વાર દૂર દેખાય. મારીચ ખૂબ દૂર ગયો છે, મૃગ ખૂબ દૂર ગયું. છેવટે પ્રભુને ક્રોધ ઉપજ્યો, માથામાંથી બાણ કાઢી ધનુષ ઉપર ચડાવી એક જ બાણથી મૃગને ધરાશયી કર્યો છે. અને મરતાની સાથે બાણ વાગતાની સાથે હા લખન હા લખન જોરદાર ઉચ્ચારો કર્યા છે. અને પછી ધીમે ધીમે રામ રામ રટન કરવા લાગ્યો છે. મૂળ સ્વરૂપ મારીચ બન્યો છે. પ્રભુના દર્શન કરી દેહને છોડીને બળભાગી બની પ્રભુના ધામમાં સિદ્ધાયો છે. અને હા લખન નાદ માં જાનકીને કાને અથડાયો છે. જાનકી તુરંત લખનને કહ્યું છે, ભૈયા લખન લાગે છે તમારા ભાઈ મુશ્કેલીમાં મુકાયા હોય, તમે જલ્દી જાઓ તમારા ભાઈનું સંરક્ષણ કરો. લખને કહ્યું છે, માં મારો ભાઈ મનુષ્ય નથી, મુશ્કેલીમાં મુકાય તો સ્વયં બ્રહ્મ છે, કોની તાકાત છે એને મુશ્કેલીમાં મૂકી શકે. અરે આખી ધરતી કદાચ એક બાજુ થઈ જાય, ધરતી પર રહેલા તમામ મનુષ્ય એક બાજુ થઈ જાય, તોય પણ રામને મુશ્કેલીમાં ન મૂકી શકે. લખને સમજાવવા કોશિશ કરી છે, પણ જાનકીજી થોડા કડક વચનો કીધા છે. લખનના હૃદયમાં દુઃખ થયું. પ્રભુની આજ્ઞા હોવા છતાંય પણ માં જાનકીજીના વચનો જ્યારે સાંભળી ન શક્યા, એ વખતે લખન જવા તૈયાર થયા છે, પણ માં જાનકીના સંરક્ષણ માટે લક્ષ્મણ રેખા દોરતા ગયા, ચારે બાજુ લીટો દોર્યો છે અને કહ્યું છે, માં આ લીટાનું તો ઉલ્લંઘન કરીશ નહીં, આ લક્ષ્મણ રેખાનું તો ઉલ્લંઘન નહીં કરીશ, જગતની કોઈ તાકાત નથી એવી આ રેખાને ઉલ્લંઘન કરીને અંદર પ્રવેશ કરી શકે. આટલું કહી અને લખન જ્યારે ઉપડ્યા છે, આ બાજુ સાધુ વેશમાં રહેલો રાવણ તુરંત ભિક્ષામ દેહી કરીને હાજર થયો છે. માં જાનકીજી ફળ ફૂલ જે કાંઈ છે ભિક્ષા આપવા માટે ગયા છે. રાવણે કહ્યું છે, બંધ ભિક્ષા હું નથી લેતો, ખુલ્લી ભિક્ષા બહાર આવીને આપ ભિક્ષા આપશો તો સ્વીકારીશ. ભક્તા કથા એક વાત બહુ સરસ દેખાડે છે આપણને. ભેખની અંદર ભગવાન પણ રહેલા છે, યાદ રાખજો, ભેખમાં ભગવાન પણ રહેલા છે અને ભેખમાં અધર્મ પણ છુપાઈ શકે છે. ભેખની અંદર ભગવાન પણ હોઈ શકે, ભેખમાં અધર્મ પણ હોઈ શકે. અધર્મ ભેખમાં જેટલો ફાવે છે એટલો બીજામાં નથી ફાવતો. જ્યારે જ્યારે કલિકાલને મનમાં થયું છે, જ્યારે જ્યારે પાપાચારને એમ થયું છે, દુનિયાને ઝુકાવી છે ત્યારે એને ભેખનો આશરો લીધો છે. શ્રીમદ સત્સંગીયન પણ બોલે, ભગવાન સ્વામિનારાયણના માત પિતા જ્યાં હું તમારી ઘરે પુત્ર બનીને આવી છે, વૃંદાવનમાંથી વર લઈને પાછા ફર્યા છે, નિમિક્ષાયણ ક્ષેત્ર સુધી જયારે પહોંચ્યા ત્યારે ભગવા ભેખમાં અશ્વત્થામાં ત્યાં આવ્યો છે. અને ભગવા વેશમાં વ્યક્તિ ઓળખાતો નથી. ભગવામાં સંત પણ હોય શકે, ભગવામાં શેતાન પણ સંતાઈ શકે છે, ઓળખો બહુ કઠિન છે. તમે કલ્પના કરો, માં જાનકી જેવા રાવણને ઓળખી ન શક્યા, આ સંત નથી, આ તો અસુર રાવણ છે. અરે ભગવાનના મા બાપ ધર્મ ને ભક્તિ ઓળખી ન શક્યા, આ સંત નથી, આ તો અશ્વત્થામા છે. અને કેલાલ એટલા માટે પોતાના શબ્દમાં પ્રવચનમાં ઘણી વાર કહે છે, આ તો સફેદ કપડામાં છે એટલે દુનિયા મને જાદુગરી કહે છે, મેં જો ભગવા પહેર્યા હોત ને તો જગત આખો મને ભગવાન કરીને પૂજતું હોત. ભક્તો, સાધુ પુરુષમાં હેદ ઘણું કર્યો, પરંતુ નિષ્કળાનંદ સ્વામીના શબ્દો એવા છે, જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડીએ ઘડીએ, ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરમાં. બધી ક્રિયા જોવી પડશે, સાધુ પુરુષને ઓળખવા પડશે. ધર્મ અને ભક્તિ ઓળખી ન શક્યા, એને તો વૃંદાવન થી જયારે નીકળ્યા ત્યારે નક્કી કર્યું, તો આ વાત આપણે કોઈને ન કહેવી, પણ અશ્વત્થામા સામે આવીને ઉભો રહ્યો અને કહ્યું, તમે કોણ છો, ક્યાંથી આવો છો, બધી હકીકત કહી દીધી. હું ધર્મ છું, અમારા પત્ની ધર્મ ભક્તિ, ધર્મ પત્ની ભક્તિ છે, બધું હકીકત કહી દીધું. અમે વચન લઈને આવ્યા છીએ, અમારી ઘેરે ભગવાન જન્મ ધારણ કરશે, બધું કહી દીધું. સાધો વેશમાં હોવાથી વિશ્વાસ કર્યો. અહીંયા પણ માં જાનકીજી વિશ્વાસ કર્યો છે, વિશ્વાસ કરીને માં જાનકી જ્યાં અરેખાની બહાર નીકળ્યા છે, અને એ જ વખતે રાવણ પોતાના મૂળ વેશમાં આવી માં જાનકીજીને ઉંચકીને આકાશ માર્ગે ઉપડ્યો છે, અને જાનકી બૂમા બૂમ કરવા લાગ્યા, ચીસો નાખવા લાગ્યા, કોઈ બચાવો, કોઈ બચાવો, અધમ પાપી મને લઈને તું ક્યાં જા છો, ચોર, આજ મારા પતિ પ્રભુ રાઘવ હાજર નથી, મારા અનુજ દિયર લખન હાજર નથી, અને એ વખતે તું મને ઉઠાવી જા છો, શ્રી રો તું ઉભો રે, રામને આવવા દે, લખનને આવવા દે. રાવણ તો આટ હાસ્ય કરતો આકાશ માર્ગે ઉડ્યો છે. માં જાનકી બૂમા બૂમ કરે, કોઈ બચાવો, કોઈ બચાવો, અને એ જ વખતે માં જાનકીનો અવાજ સાંભળતાની સાથે જટાયુને ખ્યાલ આવ્યો છે, કોઈક અબળા નારીને લઈને રાક્ષસ જઈ રહ્યું લાગે છે, પણ દ્રષ્ટિ કરી માં જાનકીને ઓળખી ગયો, ઓહો, આ તો મારી માં જાનકીને લઈ જાય છે. જટાયુના અંગે અંગની અંદર ક્રોધ વ્યાપ્યો છે, જટાયુ રાવણની સામે યુદ્ધ કરવા માટે તૈયાર થયો છે, મનમાં થોડો અફસોસ છે, કાહાહા, પ્રથમ બલ મમ તનુ નાહી, તદપી જાય દેખો બલ તાહી, આજ પ્રથમના જેવું મારું બળ નથી રહ્યું, હું વૃદ્ધ બન્યો છું, મારી લાચારી છે, તેમ છતાંય પણ જ્યાં સુધી મારા શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી તો મારી માં જાનકીને બચાવવા પ્રયાસ કરીશ. ભારત દેશની ભવ્ય સંસ્કૃતિ તો તમે જુઓ, અબલા નારીની લાજ જ્યારે લૂંટાતી હોય ત્યારે ભારત દેશનો પુરુષ તો શું, ભારત દેશનું પશુ જોઈ ન શકાય. અબળા નારીને લૂંટાતી લાજ ને પશુ જોઈ ન શકાય, જટાયુ જોઈ નથી શક્યા. અને જટાયુએ રાવણને લલકાર્યો, ઓ રાવણ, ઉભો રેજે, તને જીવતો નહીં છોડો. બોલતા જટાયુ આકાશ માર્ગે ઉડ્યો છે, ચાંચો મારી મારી રાવણને ઘાયલ કરીને પૃથ્વી પર પછાડ્યો છે. ઘડી બે ઘડી વાર તો રાવણ ઘાયલ બનીને પૃથ્વી પર ઢળી પડ્યો છે, વળી બેઠો થયો, મનમાં થયું કદાચ જટાયુ મને ફાવવા નહીં દે, પણ પોતાના કમરમાં રહેલી કટારને કાઢી અને યુદ્ધ કરતા જટાયુને પાંખને અને કાપી છે, અને પાંખ કપાતાની સાથે જટાયુ ધરતી પર ઢળી પડ્યો છે, આંખોમાંથી આસોડાને વરસાદ થઈ છે. કૈલાસ પતિ કે ભવાની, બીજી બાજુ પ્રભુ રાઘવ મારી ને મારી જયારે પાછા ફરતા હોય એ જ વખતે લખન ને આવતા જોયા છે. લખન ને જોતા પ્રભુ રાઘવે પ્રશ્ન કર્યો, લખન તું બાપ, તું શા માટે આવ્યો? લખને બધી હકીકત કીધી છે, મારી માએ મને કઠણ વચન જયારે કીધા, નહીં છૂટકે મારે પંચવટીનો ત્યાગ કરવો પડ્યો. પ્રભુ રાઘવની આંખોમાં આંસુ ભરાણા છે. લખન, મારો હૃદય એમ કહે છે, આપણે જયારે પંચો ઉઠાવી ગયો હશે, આ વિચાર કરતા કરતા જે પંચવટીમાં આવ્યા છે, જોયું પંચવટીની કુટિયા ખાલી દેખાણી છે, માં જાનકીજીને નહીં જોતા પ્રભુ રાઘવ મહાદુખી બન્યા છે, પુકાર કરવા લાગ્યા, લખન, લખન, હું નહીં જીવી શકું જાનકી વિના, સીતા વિના હું જીવી નહીં શકું. વૃક્ષોને બાદ ભેડી ભળીને પુકાર કરવા લાગ્યા, એ વૃક્ષો, તમે મારી જાનકીને જોયો હોય તો મને કહો ક્યાં છે. નદીને પણ વિનંતી કરીને પૂછવા લાગ્યા છે, ધરતીને વિનંતી કરીને કહેવા લાગ્યા, હે ધરતી મૈયા, તે જાનકીને જોયો હોય તો મને કહે ક્યાં છે જાનકી. પ્રભુનો વિરહ જોતા લક્ષ્મણજીનું હૃદય પણ ભરાઈ આવ્યું છે. પ્રભુ રાઘવને બહુ બહુ પ્રકારે મનાવ્યા છે, ધીરજ આપ્યા છે, પણ આજ પ્રભુની આંખોના આંસુ બંધ થતા નથી. રામલખાના આદિકે કુટિયાનો આખી ત્યાગ કર્યો છે, માં જાનકીજીની શોધમાં નીકળી પડ્યા છે. ફરતા ફરતા પ્રભુ અને લખન આગળ વધતા હોય એમાં ઓચિંતા કાને કોઈ પ્રાણીનો કણસવાનો અવાજ સંભળાયો. એ બાજુ જ્યાં દ્રષ્ટિ કરી તો ગીધના શરીરમાંથી લોહી વહી રહ્યું છે, શરીરની અંદર વેદના થઈ રહી છે, શરીરમાંથી દુઃખના નાદો નીકળી રહ્યા છે. પ્રભુ રાઘવ એકદમ એની પાસે ગયા છે, ગીધને ઉંચકીને છાતીએ છાંટ્યો છે, મસ્તક પર હાથ મૂક્યો છે, તારે આ પોઝિશન કોણે કરી? ગીધે બધી હકીકત કીધી છે, કૃપાનાથ મારી માં જાનકીને લંકેશ્વરી રાવણ ઉપાડી ગયો છે, એને બચાવવા જતા મારી આ પોઝિશન થઈ છે. પ્રભુની આંખમાં આંસુ ભરાણા છે. ગીધ ઉપર પ્રભુ બહુ રાજી થયા છે. કેવા રાજી થયા? તુલસીદાસજી અદભુત વાત લખે, ગીધ ઉપર પ્રભુ વારી ગયા છે.
ગીધાયા ધમ દેહ આમિષ ભોગી ગતિ દીન હી જોહિ જાચત યોગી.
ગીધાયા ધમ ખગ આમિષ ભોગી ગતિ દીન હી જોહિ જાચત યોગી.
ગીધાયા ધમ ખગ આમિષ ગતિ દી નહી જોહિ જાચત યોગી.
પરમાત્મા જ્યારે રીજે છે ને રાજી થાય છે, ત્યારે જીવાત્માને માટે મુક્તિ બહુ સુલભ બની જાય છે. સાધન કરતા કરતા તો પરમાત્માને પામવા બહુ કઠિન છે. આ કથા બહુ અદભુત ઉપદેશ આપણને આપે છે. સાધન કરતા કરતા તો જીવાત્મા બિચારો થાકી જાય છે. વેલા ભક્તો, આવો ભવ્ય અને દિવ્ય જયારે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, રણછોડે આવું સુંદર જયારે કાર્ય કર્યું છે, ત્યારે એને તાકાત આપવામાં પીઠબળમાં મંજી બાપાનો બહુ મોટો હાથ છે. એને ખૂબ અંદરથી નૈતિક હિંમત આપી છે, જેથી આવું સુંદર આયોજન થયું. અદ્ભુત કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. મુક્તિ માટે જીવાત્મા જ્યારે દાખલો કરે છે, મહેનત જ્યારે કરે છે, મોક્ષના સાધન સામે જ્યારે જોઈએ છે, ત્યારે એવું લાગે છે બહુ કઠિન કામ છે. एतदर्थं जहु राज्यं महान्त चक्रवर्तीन् उग्र तपश्च कुर्वन्ति त्यक्त्वा गेह विवेकिना। मोक्षने माटे मुक्तिने माटे मोटा मोटा चक्रवर्ती राजाओ संसार छोड़े वर्षो सुधी साधनाओ करे अंतिम छताय पण मोक्ष दुर्लभ छे, मुक्ति दुर्लभ छे। अरे स्वयं संत तुलसीदास जी पोतानी कलमे स्वयं लखे छे मोक्ष केटलो दुर्लभ छे।
जय नय मय जय नय मय मुनि जय तैनु कराय अंत समय राम आवै तै नाही।
જીવાત્મા દાખડો કરી કરીને જન્મો ખપાવી નાખે તો અંત સમય એનું મિલન અસંભવિત છે। ગ્રહસ્થી નહીં, જન્મો જન્મ મુનિ જતનો કરાય, સંસારને ઠોકરાવી જગતના સુખનો ત્યાગ કરી માત પિતાના પ્રેમને પણ તિલાંજલિ આપીને સાધનાઓ કરે વર્ષો સુધી જન્મો સુધી તો પ્રભુનું મિલન અસંભવિત છે। એક બાજુ એમ કે પ્રભુ મળવા આટલા કઠિન છે અને બીજી બાજુ એ જ તુલસીદાસજીની કલમ એમ કે
દયા ધમે ખગ આમિષે ભોગી ગતિ દિન જોહિ જાચત યોગી। દયા ધમે ખગ આમિષે ભોગી ગતિ દિન જોહિ જાચત યોગી। દયા ધમે ખગ આમિષે ભોગી ગતિ દિન જોહિ જાચત યોગી।
તુલસીદાસજીની કલમ છે, એક બાજુ જન્મ ખપાયા પછી પ્રભુ મળવા કઠિન છે અને બીજી બાજુ એમ કે ગીધ અધમ ખગ આમિષ ભોગી। ગીધ મનુષ્ય નહીં પ્રાણી, અધમ ખગ આમિષ ભોગી, આમિષ એટલે માઉસ, માઉસ ને ખાનારું પ્રાણી અને એમાં ગીધ તો કયું માઉસ ખાય ખબર તમને? ધરતી ની અંદર મરદાઓ જે દાટેલા હોય એ કબરોને ખોલીને ખાનારું પ્રાણી, આવું અધમ પ્રાણી। પરંતુ તેમ છતાંય તુલસીદાસજી એમ કે ગતિ દિન હિ જો જાચત યોગી, મોટા મોટા યોગી ઈચ્છા રાખે એવી ગતિ પ્રભુએ આ ગીધને આપી છે। આટલું લખ્યા પછી પણ તુલસીદાસજીને એમ લાગ્યું ઓછું લખાણ।
ગીધો દેહ તજી ધારી હરી રૂપા, 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 ભૂષણ બહુ પટ પેટ અનુપા, ભૂષણ બહુ પટ પીત અનુપા।
મુનિયોના જેવી સ્થિતિ આપી એમ નહીં, ગીધ દે તજી ધરી હરી રૂપા, ભગવાન જેવું રૂપ ધારણ કરી અનેક પ્રકારના સુંદર સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરી ગીધ પ્રભુના ધામને પહેર્યા। આની પાછળ કારણ શું? મુમુક્ષને કારણ ગોતવા જેવું છે, કારણ જોશો તેટલું જ મળશે જોવા। એને પ્રભુને રાજી કર્યા, દાખલો કેટલો કર્યો એની સાથે મતલબ નથી, પણ એનો દાખલો ટાઈમે કામ લાગ્યો। એણે માં જાનકીજીને બચાવવા માટે પ્રયાસ કર્યો, માં જાનકી જેવા ભગવાનના મહાન ભક્તનો પક્ષ રાખ્યો, સાચો પક્ષ રહી ગયો, બસ આ પક્ષ એનો મોક્ષ કરી ગયો। અને ભગવાન સ્વામિનારાયણે અંત્યના સાતમા વચનામૃતમાં, મધ્યના સાઠમા વચનામૃતમાં અદ્ભુત વાત બતાવી. પક્ષ રાખવા જતા માન થાવ અપમાન થાવ, આબરૂ વધો કે ઘટો, દેહ જીવો કે મરો, પણ ભગવાનના ભક્તનો જે પક્ષ રાખે છે એ પંચમાં પાપે યુક્ત હોય તો એના બધા જ પાપો બળીને ખાક થઈ જાય છે. પક્ષરૂપી સ્કીમ મોક્ષ માટે સર્વ કરતા શ્રેષ્ઠ છે. જ્યારે જ્યારે અધર્મ વ્યાપ્ત હોય ત્યારે ધર્મને જાળવવા માટે, જ્યારે જ્યારે સાચી વ્યક્તિની સાથે અન્યાય થતો હોય ત્યારે એને સપોર્ટ જે જે કરે છે એના પર ભગવાન અઢળક રાજી થાય છે. કૈલાસપતિ કે ભવાની, આખીર પ્રભુ રાઘવે જટાયુને દિવ્ય ગતિ આપી છે. પોતાને હાથે જટાયુના દેહની તમામ ક્રિયા કરી અને ભગવાન ત્યાંથી આગળ વધ્યા છે, ગૌર જંગલમાં જઈ રહ્યા છે. અને આ જંગલની અંદર કબંધ નામનો રાક્ષસ મળ્યો છે. એક જ વાણથી કબંધને ધરતી પર ઢાળ્યો છે. દુરાશાના શાપથી શાપિત બનેલો કબંધ શાપ થકી મુક્ત થયો છે. ભગવાન રાઘવે કહ્યું છે, કબંધ એક વાત બરાબર કાન ખોલીને સાંભળજે, જેણે પોતાનો મોક્ષ ઈચ્છો હોય, મોહી ન સોહાય બ્રહ્મકુલ દ્રોહી, હું બધાયના ઉપર રાજી થાવ છું, બધાયના ગમે તેવા ગુના હોય તો પણ માફ કરી દઉં છું, પણ બ્રહ્મદ્રોહી બ્રાહ્મણો દ્રોહ કરનાર એને હું કદી માફી આપતો નથી. મન કર્મ વચન કપટ તજી, જો કર ભૂસુર સેવા, મન કર્મ વચને મારીને બ્રાહ્મણની જે સેવા કરે છે એના પર હું બહુ રાજી થાવ છું. અને સાંભળ, કબંધ જે પોતાનો મોક્ષ ઈચ્છતો હોય, શ્રેય ઈચ્છતો હોય, એ બ્રાહ્મણનો દ્રોહી કદી પણ ન બને. અદ્ભુત બ્રાહ્મણનો મહિમા કીધો છે. અદ્ભુત વાત ભગવાન રાઘવે કબંધને બતાવી છે. હે કબંધ, બ્રાહ્મણ પુત્ર કદાચ શાપ આપતો હોય, મારતો હોય, કઠોર વચન બોલતો હોય, પરંતુ તેમ છતાં એ પૂજનીય છે, જન્મ સિદ્ધ પૂજનીય છે. એવા ગુના એના હોય તેમ છતાંય પણ પોતાનું હિત ઈચ્છનાર સદૈવને માટે એની પાસે નમતો જ રહે, એની પાસે ઝૂકતો જ રહે, એ સદૈવને માટે પૂજનીય છે. ભક્તો, ભૂદેવોનો જ્યારે આટલો મોટો મહિમા છે ત્યારે બધા જ ભક્તો બ્રાહ્મણો પ્રત્યે સદૈવને માટે દિવ્ય ભાવ કેળવે. સાથે સાથે જેને આટલું મોટું પૂજ્ય પદ મળ્યું છે એને પણ મીઠી ટકોર કરું છું. આટલું શ્રેષ્ઠ પદ જ્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે એમણે પણ ખૂબ સાવધાન રહેવું જોઈએ. બ્રાહ્મણ પુત્ર પણ એટલું સાવધાન બને કે સહજ જ જનતા એને જોવે અને પૂજ્ય ભાવ પ્રગટ થાય. એના જીવનમાં કોઈ કુટેવ ન હોવી જોઈએ, કોઈ વ્યસન ન હોવું જોઈએ, કોઈ દુર્ગણ ન હોવું જોઈએ. વ્યક્તિની જેટલી ઊંચાઈ વધતી જાય એટલી જ એની સાવધાની વધતી જવી પડે. વ્યક્તિની જયારે ઊંચાઈ વધે અને બેસાવધાન બને છે ત્યારે પોતાને ઘણી નુકસાની જાય છે, સમાજને પણ બહુ મોટી નુકસાની જતી હોય છે. માટે બ્રાહ્મણોને આટલી મોટી જયારે મહત્વતા છે ત્યારે બ્રાહ્મણોએ અવશ્ય ખૂબ સાવધાનીથી જીવન જીવવું જોઈએ. અદ્ભુત મહિમા બ્રાહ્મણોનો ભગવાન રાઘવે કબંધને કીધો છે. આખીર કબંધને પણ પોતાનું દિવ્ય ધામ આપી અને ભગવાન રાઘવ ત્યાંથી આગળ વધ્યા છે. અનેક સ્થાનોમાં ફરતા ફરતા બાઈ શબરીની કુટિયા સુધી પ્રભુ રાઘવનું આગમન થયું છે. ભગવાન રાઘવ જ્યારે પધાર્યા શબરીને અતિ આનંદ થયો. એક મહાપુરુષના વચનનું ફળ આ શબરીને જાણે મળી રહ્યું છે. 12 વર્ષની શબરીને મતંગ મહર્ષે કહ્યું, તો બેટા તો રામ નામ રટતી રહેજે, એક ને એક દાડો પ્રભુ તારે આંગણી આવશે. આજ 12 વર્ષની શબરી 82 વર્ષની થઈ. બાળક મટી, યુવાન મટી, પ્રૌઢા મટી, વૃદ્ધ બની. માથાના કાળા ભમર વાળ હવે સફેદ થઈ ગયા, પરંતુ એ શબરીની શ્રદ્ધા એવી ને એવી યુવાન રહી છે. ગુરુના વચન ઉપર પૂર્ણ વિશ્વાસ રહ્યો છે. ગુરુના વચનના વિશ્વાસે આજ એને પ્રભુનું મિલન કરાવી દીધું છે. શબરીનો નિત્ય ક્રમ છે. મારા ગુરુદેવ મતંગ મહર્ષે કહ્યું છે, એક દાડો પ્રભુ રાઘવ આવશે, અવશ્ય મેવ આવશે. પ્રભુની રાહ જોવે છે. નિત્ય સવારમાં જંગલમાં જઈ સુંદર સુંદર પાકા ફળો લાવે, કુટિયાની અંદર લાવી, કુટિયાની અંદર મૂકીને પ્રભુની રાહ જોવે. આજ મારો માલો આવે, આજ મારો માલિક આવે, આજ મારો માલિક આવે. સાંજ સુધી રાહ જોવે. પ્રભુ જ્યારે નહીં પધારે, એ ફળોને ફેંકી દઈને વળી બીજે દાડે નવા તાજા ફળ લાવે. આમ કરતા કરતા 82 વર્ષની શબરી વૃદ્ધ બની. અવૃદ્ધ શબરીને પ્રભુને ઉપર અઢળક શ્રદ્ધા હોવા છતાંય મનમાં એમ થાય છે કે રખેન મારો દેહ પડી જશે તો પ્રભુના દર્શન વિનાની રહી જાય. પણ પ્રભુના ઘેરે ભવાની દેર છે, અંધેર નથી. શબરીના પ્રેમને આધીન બનીને પ્રભુ આ શબરીના આશ્રમમાં પધાર્યા છે. બાઈ શબરીએ પ્રભુને આવેલા જોતાની સાથે અતિ આનંદમાં આવી પ્રભુનું સ્વાગત કર્યું છે. પ્રભુનું આગમન જોતાની સાથે શબરીનું હૃદય ગદગદિત બન્યું છે. ફળ ફૂલથી પ્રભુનું પ્રથમ પૂજન કર્યું છે અને પૂજન કરીને શબરીની આંખોમાં આંસુ ભરાણા, કૃપાનાથ હું તો જાતની ભીલડી છું, મારી પાસે કોઈ જ્ઞાન નથી, મારી પાસે એવો કોઈ વૈરાગ નથી, મારી પાસે એવી કોઈ ભક્તિ નથી. કૃપાનાથ આપ પધાર્યા પછી આપને કેમ સ્તુતિ કરવી એ પણ મને આવડતું નથી.
સ્તુતિ કરું તિહારી, કેહી વિધિ સ્તુતિ કરું તિહારી. અધર્મ જાતિ મેં જડમતી ભારી, અધર્મ જાતિ મેં જડમતી ભારી, અધર્મ જાતિ મેં
આંખોમાં આંસુ ભરાણા છે.